એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું આજના આ વિચાર મંથનમાં. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે આધુનિક અર્થશાસ્ત્રનો આખો નકશો જ બદલી નાખ્યો.
બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ જ્હોન મેનાર્ડ કેઇન્સના પુસ્તકની. 1936માં આવેલું ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની. અને આ પુસ્તક જુઓ, ખાલી ચોપડીઓમાં જ નથી રહ્યું, એની અસર વાસ્તવિક દુનિયા પર, સરકારોની નીતિઓ પર ખૂબ ઊંડી પડી છે.
અને કેવી અસર, ખરેખર ક્રાંતિકારી. એમણે જે પાયાનો વિચાર બદલ્યો એ હતો કે ભાઈ, અર્થતંત્રને ચલાવનાર એન્જિન પુરવઠો નથી પણ કુલ માંગ છે, અને એ માંગને જરૂર પડે તો સરકારે થોડો ધક્કો મારવો પડે. જે પેલી જૂની વાત હતી ને કે બજાર બધું આપોઆપ સરખું કરી દેશે, પૂર્ણ રોજગારી લાવશે.
હા, એ પ્રશિષ્ટ વિચારને એમણે સીધો પડકાર ફેંક્યો. કેઇન્સે બતાવ્યું કે ભાઈ, એવું નથી હોતું. શા માટે 1930 જેવી મહામંદીમાં આટલા લાંબા સમય સુધી લોકો બેરોજગાર રહ્યા? કારણ કે બજાર પોતાની મેળે એમાંથી બહાર નહોતું આવી શકતું. અર્થતંત્ર એક નીચી સપાટીએ ઓછી રોજગારીએ અટકી શકે છે. અને એટલે જ એમણે કહ્યું કે સરકારે વચ્ચે પડવું પડે, ખાસ કરીને ફિસ્કલ પોલિસીથી, મતલબ કે સરકારી ખર્ચ અને ટેક્સના માળખાથી. અને આ વાત આજે પણ જુઓ, જ્યારે પણ કોઈ આર્થિક સંકટ આવે
એટલે તરત કેઇન્સ યાદ આવે.
બરાબર, તો ચાલો આ વિચારોના તાણાવાણા ઉકેલીએ. પણ એ પહેલા આ વિચાર આપનાર વ્યક્તિ જ્હોન મેનાર્ડ કેઇન્સ, એમના વિશે થોડું જાણી લઈએ.
ચોક્કસ. કોણ હતા કેઇન્સ?
જ્હોન મેનાર્ડ કેઇન્સ એટલે 1883 થી 1946, 20મી સદીના બહુ જ પ્રભાવશાળી બ્રિટિશ અર્થશાસ્ત્રી. પણ ખાલી અર્થશાસ્ત્રી નહીં, એ બહુ તેજસ્વી બૌદ્ધિક હતા, સરકારના સલાહકાર રહ્યા, પોતે સફળ રોકાણકાર હતા અને કલાના પણ શોખીન અને સંરક્ષક.
એમની ભણતરની વાત પણ રસપ્રદ છે. ઈટન, કેમ્બ્રિજ જેવી ટોચની સંસ્થાઓમાં ભણ્યા. શરૂઆતમાં તો ગણિત અને ફિલોસોફીમાં હતા, પછી અર્થશાસ્ત્રમાં આવ્યા અને સરકારી નોકરી પણ કરી. ભારત ઓફિસમાં, ટ્રેઝરીમાં, પહેલું વિશ્વયુદ્ધ, પેરિસ શાંતિ મંત્રણા, આ બધામાં એમની ભૂમિકા હતી.
અને આ જ વાત એમને ખાસ બનાવે છે. એક બાજુ થિયરીનું જબરદસ્ત જ્ઞાન, એ તો આલ્ફ્રેડ માર્શલ જેવા મોટા ગજાના પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીના શિષ્ય હતા, એટલે જૂની થિયરી બરાબર સમજતા હતા. અને બીજી બાજુ સરકારી કામ અને રોકાણોનો સીધો અનુભવ, પ્રેક્ટિકલ દુનિયાની સમજ.
એટલે જ કદાચ એ જોઈ શક્યા કે પેલી પ્રશિષ્ટ થિયરી ક્યાંક ખૂટે છે. એ સમયની જે પરિસ્થિતિ હતી, યુદ્ધ પછીની અસ્થિરતા, પેલી ભયાનક મહામંદી, એ બધું એમણે નજરો નજર જોયું હતું. અને એટલે જ કદાચ હિંમત કરી શક્યા એ જૂના વિચારોને પડકારવાની.
અને પેલું ગણિત અને ફિલોસોફીનું બેકગ્રાઉન્ડ પણ કામ લાગ્યું. એના લીધે જ એ અર્થશાસ્ત્રમાં અનિશ્ચિતતા, લોકોની અપેક્ષાઓ, મનોવિજ્ઞાન, આ બધા પરિબળોનું મહત્ત્વ સમજી શક્યા. એ સમયે આ બહુ નવી વાત હતી. એમની દૂરંદેશી તો જુઓ, 1919માં જ એમણે પુસ્તક લખ્યું હતું, ધી ઇકોનોમિક કોન્સિક્વન્સીસ ઓફ ધ પીસ. એમાં ચેતવણી આપી હતી કે જર્મની પર જે બોજ નાખ્યો છે વર્સેલ સંધિથી, એના ખરાબ પરિણામ આવશે.
ખરેખર બહુમુખી પ્રતિભા. તો આટલા અનુભવ અને જ્ઞાન પછી એમણે આ જનરલ થિયરીમાં મુખ્યત્વે શું કહ્યું? શું છે આ પુસ્તકનો હાર્દ?
પુસ્તકની મુખ્ય દલીલ જેમ આપણે વાત કરી, એ પેલી પ્રશિષ્ટ માન્યતાનું ખંડન છે કે ભાઈ, મુક્ત બજાર આપોઆપ પૂર્ણ રોજગારી નથી લાવતું. કેઇન્સ કહે છે કે રોજગારી કેટલી રહેશે એનો આધાર વેતન પર નથી, પણ મુખ્યત્વે એગ્રીગેટ ડિમાન્ડ પર છે, એકંદર માંગ પર.
એકંદર માંગ એટલે કે અર્થતંત્રમાં કુલ કેટલો ખર્ચ થાય છે, ગ્રાહકોનો, ઉદ્યોગોનો અને સરકારનો, બધાનો મળીને. આ વાત તો પેલી જૂની સેઝ થિયરીથી બિલકુલ ઉલટી થઈ ને.
બિલકુલ, સેઝલો કહેતો હતો કે પુરવઠો પોતાની માંગ જાતે ઊભી કરે છે, મતલબ માલ બનાવો એટલે વેચાઈ જ જશે, કામ મળી રહેશે. કેઇન્સે કહ્યું, ના ભાઈ, એવું નથી. લોકો કમાયેલું બધું વાપરી નથી નાખતા, બચત પણ કરે છે. અને જો એ બચત પાછી રોકાઈને ખર્ચ ન બને તો કુલ માંગ ઘટી જાય, ઉત્પાદન કરતા માંગ ઓછી રહે.
તો પુસ્તકનો મુખ્ય સવાલ એ થયો કે આ મૂડીવાદી અર્થતંત્રો કેમ વારે વારે બેરોજગારીમાં ફસાય છે અને એમાંથી નીકળાય કઈ રીતે?
હા, અને કેઇન્સનો જવાબ બહુ સીધો છે. એ કહે છે કે અર્થતંત્રને આપોઆપ પૂર્ણ રોજગારી પર લઈ જાય એવી કોઈ સિસ્ટમ નથી. જો લોકો બચત વધુ કરે પણ રોકાણ ઓછું થાય, વપરાશ ઓછું થાય, તો અર્થતંત્ર ઓછી રોજગારીએ સ્થિર થઈ જાય, લાંબો સમય એમ જ રહે. આનો ઉપાય સરકારે સક્રિય થવું પડે, ખાસ કરીને ફિસ્કલ પોલિસી દ્વારા. સરકારી ખર્ચ વધારો, ટેક્સ ઘટાડો, કંઈક કરીને કુલ માંગને ટેકો આપો.
એટલે આ પુસ્તક ખાલી જૂના વિચારો તોડતું નથી, પણ નવો રસ્તો પણ બતાવે છે. એક આખું નવું માળખું આપે છે. રોજગારી, વ્યાજ, નાણાં, વપરાશ, રોકાણ, આ બધાને નવી રીતે જોવાનું કહે છે.
બરાબર. અને એમાં પછી ઘણા બધા નવા ખ્યાલો આવે છે, જેમ કે લિક્વિડિટી પ્રેફરન્સ, લોકો રોકડ કેમ રાખવા માંગે છે, પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, આવકમાંથી કેટલું વપરાય છે, માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ, રોકાણ પર કેટલું વળતર મળશે એવી અપેક્ષા, અને પેલું પ્રખ્યાત એનિમલ સ્પિરિટ્સ, રોકાણ પાછળના માનવીય આવેગો, અને છેલ્લે મલ્ટીપ્લાયર ઇફેક્ટ, એક રૂપિયાનો ખર્ચ કેવી રીતે અનેક ગણી અસર ઊભી કરે છે. આ બધા જ કેન્ઝિયન અર્થશાસ્ત્રના પાયા બન્યા.
ચાલો આમાંથી કેટલાક મુખ્ય વિચારોને થોડા વધુ ઊંડાણથી સમજીએ. શરૂઆત કરીએ પેલી અસરકારક માંગથી, જે પુસ્તકની પ્રસ્તાવનામાં જ આવે છે.
હા, શરૂઆતમાં જ કેઇન્સ કહે છે કે જુઓ, પ્રશિષ્ટ સિદ્ધાંતો ખોટા નથી પણ અધૂરા છે. એ ખાલી એક ખાસ કિસ્સામાં જ લાગુ પડે છે, જ્યારે પૂર્ણ રોજગારી હોય. મારો સિદ્ધાંત સામાન્ય છે, જનરલ છે, એ રોજગારીના કોઈપણ સ્તરને સમજાવી શકે છે, પછી ભલે પૂર્ણ રોજગારી હોય, ઓછી હોય કે બહુ જ ખરાબ બેરોજગારી હોય.
હા, સિમ્પલ ભાષામાં કહીએ તો કેટલું ઉત્પાદન થશે અને કેટલા લોકોને કામ મળશે એ ત્યાં નક્કી થાય છે, જ્યાં ઉત્પાદકોને કુલ વેચાણથી જેટલી આવક મળવાની અપેક્ષા હોય, એટલે કે કુલ પુરવઠો, અને ખરેખર જેટલો કુલ ખર્ચ થવાનો હોય, એટલે કે કુલ માંગ, એ બંને બરાબર થાય. આ બિંદુ એટલે અસરકારક માંગ, અને આ બિંદુ પૂર્ણ રોજગારી કરતાં નીચું હોઈ શકે છે.
અને એટલે જ અનૈચ્છિક બેરોજગારી શક્ય બને છે. મતલબ લોકો કામ કરવા તૈયાર છે, જે પગાર મળતો હોય એ લેવા તૈયાર છે, પણ કામ જ નથી. કેમ? કારણ કે માલ સામાનની પૂરતી માંગ જ નથી. આ કેટલો મોટો બદલાવ હતો વિચારમાં.
બહુ મોટો. હવે આવીએ વપરાશ વૃત્તિ, પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ પર. કુલ માંગનો મોટો ભાગ તો લોકોના વપરાશ ખર્ચનો હોય છે. આના માટે કેઇન્સ એક મૂળભૂત મનોવૈજ્ઞાનિક નિયમ આપે છે.
એ નિયમ એવો છે કે જેમ જેમ લોકોની આવક વધે, તેમ તેમ તેમનો વપરાશ ખર્ચ પણ વધે, પણ જેટલી આવક વધી હોય એટલો બધો વધારો વપરાશમાં ન થાય, થોડી બચત પણ થાય.
બરાબર. દાખલા તરીકે તમારી આવક 100 રૂપિયા વધી, તો તમે કદાચ 80 રૂપિયા વધુ વાપરશો, 20 બચાવશો, તો આ વધારાની આવકમાંથી જે 80% વપરાયા એને કહેવાય સીમાંત વપરાશ વૃત્તિ, માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, MPC. આ હંમેશા 1 કરતા ઓછી હોય, એટલે જેમ આવક વધે એમ બચતનો ભાગ વધતો જાય.
અને આ MPCના ખ્યાલ પરથી જ પેલો જાદુઈ ગુણક મલ્ટીપ્લાયરનો વિચાર આવ્યો ખરું ને?
હા, આ બહુ જ પાવરફુલ આઈડિયા છે. વિચારો કે સરકારે કોઈ પુલ બનાવવા 100 કરોડ ખર્ચ્યા. આ પૈસા કોન્ટ્રાક્ટર, મજૂરો, સિમેન્ટ સ્ટીલવાળા પાસે ગયા. એમની આવક વધી. હવે એ લોકો પોતાની MPC મુજબ, ધારો કે 0.8 એટલે કે 80%, આમાંથી 80 કરોડ વાપરશે. કપડાં લેશે, ખાવાનું લેશે, બીજું કંઈક લેશે. આ 80 કરોડ પાછા બીજા લોકોની આવક બનશે. એ લોકો એમાંથી પાછા 80% એટલે કે 64 કરોડ વાપરશે, અને આ સાયકલ ચાલ્યા કરે.
ઓ, એટલે શરૂઆતનો 100 કરોડનો ખર્ચ અર્થતંત્રમાં કુલ મળીને ઘણો મોટો વધારો લાવે છે. પેલું સૂત્ર છે ને, ગુણક બરાબર 1/1 - MPC. જો MPC 0.8 હોય તો ગુણક 5 થાય. મતલબ 100 કરોડનું રોકાણ કુલ 500 કરોડની આવક પેદા કરી શકે. એટલે જ મંદીમાં સરકારી ખર્ચ આટલો અસરકારક હોઈ શકે.
એકદમ સાચી વાત. હવે માંગનો બીજો ભાગ, રોકાણ, ઇન્વેસ્ટમેન્ટ. કેઇન્સ કહે છે કે કોઈ ફેક્ટરી માલિક નવું મશીન લેશે કે નહીં એ 2 વાત પર આધાર રાખે. પહેલું, મૂડીની સીમાંત કાર્યક્ષમતા, માર્જિનલ ઇફિશિયન્સી ઓફ કેપિટલ, MEC.
MEC એટલે એ નવા રોકાણથી ભવિષ્યમાં કેટલો નફો મળશે એની અપેક્ષા. બરાબર
બરાબર. અને બીજું પરિબળ છે વ્યાજનો દર, રોકાણ માટે પૈસા ઉધાર લેવાનો ખર્ચ. હિસાબ સીધો છે. જો લાગે કે નવા મશીનથી કમાણી, MEC, વ્યાજના દર કરતાં વધુ થશે,
તો રોકાણ કરશે, નહીં તો નહીં.
પણ ભવિષ્યનો નફો તો અંદાજ જ હોય ને, એની ગણતરી કેમ થાય?
અહીં જ કેન્સનું મનોવિજ્ઞાન આવે છે. એ કહે છે કે આ રોકાણના નિર્ણયો ખાલી ગણિતના દાખલા નથી, એમાં અપેક્ષાઓ અને અનિશ્ચિતતા બહુ મોટો ભાગ ભજવે છે. અને આ અપેક્ષાઓ ઘણીવાર પેલી એનિમલ સ્પિરિટ્સથી ચાલે છે.
એનિમલ સ્પિરિટ્સ આ બહુ સાંભળ્યું છે. એટલે શું પેલો તેજી મંદીનો જુવાળ, આશાવાદ, નિરાશાવાદ?
હા, એ જ. કેઇન્સ કહે છે કે મોટાભાગના બિઝનેસ નિર્ણયો, ખાસ કરીને મોટા રોકાણના, એ ઠંડી ગણતરીથી ઓછા અને માણસના સ્વભાવ, એક જાતના અંદરના જોશ, આત્મવિશ્વાસ, આશાવાદ અથવા તો ડર અને નિરાશાવાદના મોજા પર વધુ આધાર રાખે છે. બસ કરવાનું મન થયું એટલે કરી નાખ્યું, શેરબજાર જેવું. આ એનિમલ સ્પિરિટ્સને લીધે જ રોકાણમાં આટલી બધી ઉથલપાથલ થાય છે અને એ જ આર્થિક તેજી મંદીના ચક્કર ફેરવે છે.
ખરેખર અર્થતંત્ર કેટલું બધું માનવીય છે. હવે વ્યાજદર વિશે પણ એમનો વિચાર અલગ હતો. જૂનો વિચાર તો એમ હતો કે વ્યાજદર બચત અને રોકાણને સરખા કરે છે.
હા, જૂનો મત એવો હતો કે વ્યાજ એટલે બચત કરવાનું ઇનામ. કેઇન્સ આની સાથે સહમત નહોતા. એમણે લિક્વિડિટી પ્રેફરન્સ થિયરી આપી. એમના મતે વ્યાજનો દર એ નાણાંની માંગ, એટલે કે લોકો રોકડા પૈસા હાથ પર કેટલા રાખવા માંગે છે, લિક્વિડિટી પ્રેફરન્સ, અને નાણાંનો પુરવઠો, જે મોટાભાગે સેન્ટ્રલ બેંક નક્કી કરે છે, એ બે વચ્ચેની સમતુલાથી નક્કી થાય છે. વ્યાજ એટલે શું? તો કે રોકડતા લિક્વિડિટી જતી કરવાનો ભાવ.
પણ લોકો રોકડા પૈસા હાથ પર શા માટે રાખે? ક્યાંક રોકી દે તો વ્યાજ મળે ને?
કેઇન્સ ત્રણ કારણો આપે છે. એક, વ્યવહાર હેતુ, રોજના ખર્ચા માટે. બીજું, સાવચેતી હેતુ, અચાનક કોઈ જરૂર પડે, માંદગી આવે, નોકરી જાય તો એના માટે. અને ત્રીજું, સટ્ટાકીય હેતુ, જો એમ લાગે કે ભવિષ્યમાં વ્યાજદર વધવાના છે અને બોન્ડના ભાવ ઘટવાના છે તો લોકો અત્યારે રોકડા રાખવાનું પસંદ કરે, જેથી પછી ઊંચા વ્યાજે રોકાણ કરી શકે. આ થિયરી સમજાવે છે કે સેન્ટ્રલ બેંક નાણાંનો પુરવઠો બદલીને વ્યાજદર પર અસર કરી શકે છે અને તેના દ્વારા રોકાણ પર.
અને પેલી જૂની વાત કે બેરોજગારી ઘટાડવી હોય તો પગાર કાપો, એના વિશે કેઇન્સ શું કહે છે?
કેઇન્સ એનો પણ વિરોધ કરે છે. એ કહે છે કે જો બધાના પગાર કાપો તો લોકોની ખરીદવાની શક્તિ ઘટે, એટલે વસ્તુઓની માંગ ઘટે, માંગ ઘટે એટલે કંપનીઓ ઉત્પાદન ઘટાડે અને કદાચ વધુ લોકોને કાઢી મૂકે. બીજું, પગાર ઘટવાથી ભાવ પણ ઘટી શકે, તો વાસ્તવિક પગાર, ખરીદ શક્તિ તો એટલો જ રહે, એટલે પગાર કાપવાથી બેરોજગારી ઘટવાને બદલે વધી પણ શકે છે. એ ઇલાજ નથી.
પુસ્તકના અંત તરફ તેઓ વેપાર ચક્ર અને નીતિઓ વિશે વાત કરે છે.
હા, એ નિષ્કર્ષ કાઢે છે કે આ તેજી મંદીનો ચક્કર મુખ્યત્વે પેલી MEC મૂડીની સીમાંત કાર્યક્ષમતામાં જે ઉતાર ચડાવ આવે છે તેના કારણે છે, અને એ ઉતાર ચડાવ પેલા એનિમલ સ્પિરિટ સાથે જોડાયેલા છે. આ અસ્થિરતાને કાબૂમાં રાખવા અને અર્થતંત્રને પૂર્ણ રોજગારીની નજીક લઈ જવા માટે એ રોકાણનું સામાજિકીકરણ સૂચવે છે. આનો અર્થ એ નથી કે સરકારે બધી ફેક્ટરીઓ ચલાવી, પણ કુલ રોકાણ કેટલું થાય એને સ્થિર રાખવામાં, એને જરૂરી લેવલ પર જાળવી રાખવામાં રાજ્યની મોટી માર્ગદર્શક ભૂમિકા હોવી જોઈએ.
તો આટલી બધી ચર્ચા પછી આપણે મુખ્ય સંદેશાઓ શું તારવી શકીએ? શ્રોતાઓએ શું યાદ રાખવું જોઈએ?
પહેલું અને સૌથી મહત્વનું, પેલો જૂનો વિચાર કે અર્થતંત્ર આપોઆપ ચાલે છે અને હંમેશા બધું બરાબર થઈ જાય છે, પૂર્ણ રોજગારી રહે છે, એ એક ભ્રમ છે. લાંબા સમય સુધી ગંભીર બેરોજગારી રહી શકે છે, એ બજારની નિષ્ફળતા હોઈ શકે છે.
બીજું, અર્થતંત્રમાં શું ચાલી રહ્યું છે, કેટલી રોજગારી છે, એ નક્કી કરવામાં એકંદર માંગ, એગ્રીગેટ ડિમાન્ડ સૌથી મહત્વની છે. પુરવઠો નહીં પણ કુલ ખર્ચ, એ જ એન્જિન છે.
ત્રીજું, આર્થિક નિર્ણયો, ખાસ કરીને રોકાણ જેવા મોટા નિર્ણયો, એ ખાલી આંકડા અને તર્ક પર નથી ચાલતા. એમાં અનિશ્ચિતતા, અપેક્ષાઓ અને માણસનું મનોવિજ્ઞાન, એનિમલ સ્પિરિટ્સ, બહુ મોટો ભાગ ભજવે છે. આ જ બજારની અસ્થિરતાનું એક મુખ્ય કારણ છે.
ચોથું, નાણાં એ ખાલી લેવડદેવડનું સાધન નથી, એ સંપત્તિ સાચવવાનું સાધન પણ છે. અને લોકોની રોકડા પૈસા, લિક્વિડિટી હાથ પર રાખવાની ઈચ્છા વ્યાજદર અને રોકાણ પર સીધી અસર કરે છે.
અને પાંચમું, પેલી ગુણક અસર બતાવે છે કે સરકાર, ખાસ કરીને રાજકોષીય નીતિ દ્વારા, માંગ વધારી શકે છે અને મંદી સામે લડી શકે છે. એટલે કે બધું બજાર પર છોડી દેવું, લેસે ફેર, એ કદાચ શ્રેષ્ઠ રસ્તો નથી. અર્થતંત્રને સ્થિર રાખવા માટે સક્રિય ભૂમિકાની જરૂર પડી શકે છે.
આ પુસ્તકમાં અમુક વાતો એવી રીતે કહેવાય છે કે આજે પણ એ યાદગાર કોટ્સ જેવી બની ગઈ છે, જેમ કે કેઇન્સનું પેલું બહુ જાણીતું વાક્ય, લાંબા ગાળે તો આપણે બધા મૃત્યુ પામીશું.
હા, આ વાક્યનો બહુ ઊંડો અર્થ છે. એમનો કહેવાનો મતલબ એ નહોતો કે ભવિષ્યનું વિચારવું જ નહીં, પણ એ કે જ્યારે લોકો આજે તકલીફમાં હોય, ભૂખ્યા હોય, બેકાર હોય, ત્યારે એમને એમ કહીએ કે રાહ જુઓ, લાંબા ગાળે બધું સરખું થઈ જશે, એનો કોઈ મતલબ નથી. અત્યારે કંઈક કરવાની જરૂર છે, કારણ કે લાંબો ગાળો આવે ત્યાં સુધીમાં તો
ઘણું મોડું ખણી ગયું હોય. બરાબર. બીજો એક વિચાર પણ મને બહુ સ્પર્શી ગયો, એ કે અર્થશાસ્ત્રીઓ અને રાજકીય ફિલોસોફરના વિચારો ભલે સાચા હોય કે ખોટા, એ સામાન્યપણે મનાય છે એના કરતાં ક્યાંય વધુ શક્તિશાળી હોય છે. ખરેખર તો દુનિયા પર બીજા કોઈનું નહીં પણ આ વિચારોનું જ રાજ ચાલે છે.
આ કેટલી સાચી વાત છે. આપણે જે નીતિઓ જોઈએ છીએ, જે નિર્ણયો લેવાય છે, એની પાછળ કોઈક ને કોઈક વિચારધારા તો હોય જ છે, ભલે આપણને એની ખબર હોય કે ન હોય. વિચારો જ દુનિયા ચલાવે છે.
અને પેલું એનિમલ સ્પિરિટ્સ વાળો કે મોટાભાગના આર્થિક કાર્યો જે સારા પરિણામ લાવે છે એ ઠંડી ગણતરીને બદલે બસ કંઈક કરવાના સહજ આવેગનું પરિણામ હોય છે, આ બજારની જે અણધારી ચાલ છે એને સમજાવે છે.
અને છેલ્લે આ પણ વિચારવા જેવું છે, મુશ્કેલી નવા વિચારો અપનાવવામાં નથી હોતી, પણ જૂના વિચારોમાંથી છૂટવામાં હોય છે, જે આપણા મનના દરેક ખૂણે ફેલાયેલા હોય છે. આ બતાવે છે કે પરિવર્તન કેમ આટલું અઘરું હોય છે. જૂની માન્યતાઓ છોડવી સહેલી નથી. કોવિડ વખતે જોયું દુનિયાભરની સરકારોએ શું કર્યું. કેન્ઝે કહ્યું હતું એમ જ, સરકારી ખર્ચ વધાર્યો, લોકોને પૈસા આપ્યા, ટેક્સ ઘટાડ્યા જેથી બજારમાં માંગ વધે, આને કાઉન્ટર સાયક્લિકલ ફિસ્કલ પોલિસી કહેવાય. મંદીમાં ખર્ચો, તેજીમાં બચાવો.
એટલે કે રસ્તા બનાવવા, પુલ બનાવવા, લોકોને સીધી મદદ કરવી, બેરોજગારી ભથ્થું આપવું, આ બધું કેઇન્સના વિચારોનું જ પરિણામ છે એમને.
હા, મોટે ભાગે એ બધાનો હેતુ માંગને ટકાવી રાખવાનો અને ગુણક અસરથી અર્થતંત્રને પાછું ધમધમતું કરવાનો હોય છે. એવી જ રીતે આપણી રિઝર્વ બેંક જેવી સેન્ટ્રલ બેન્કો જ્યારે વ્યાજ દર ઘટાડે છે ત્યારે પણ હેતુ એ જ હોય છે કે લોન સસ્તી થાય, રોકાણને પ્રોત્સાહન મળે. આ કેન્જની લિક્વિડિટી પ્રેફરન્સ થિયરી સાથે જોડાયેલું છે. જો કે કેન્જે પેલી લિક્વિડિટી ટ્રેપની વાત પણ કરી હતી કે વ્યાજદર એટલા ઘટી જાય કે પછી લોકો રોકાણ કરવાને બદલે રોકડા જ પકડી રાખે, ત્યારે વ્યાજદર ઘટાડવાની નીતિ કામ ન કરે.
બેરોજગારી તરફ જોવાનો આપણો દ્રષ્ટિકોણ પણ બદલાયો છે ને?
ચોક્કસ. પહેલાં ઘણીવાર એમ મનાતું કે જે બેરોજગાર છે એ આળસુ છે કે નાલાયક છે. કેઇન્ઝે બતાવ્યું કે ના, મોટાભાગે તો માંગ જ નથી હોતી એટલે લોકોને કામ નથી મળતું. આ અનૈચ્છિક બેરોજગારી છે. આ સમજ પછી ફોકસ બદલાયું. વ્યક્તિને દોષ દેવાને બદલે રોજગારી કેવી રીતે ઊભી કરવી, માંગ કેવી રીતે વધારવી, એના પર ધ્યાન ગયું.
અને પેલો બચતનો વિરોધાભાસ, પેરાડોક્સ ઓફ થ્રિફ્ટ, એ પણ મહત્વનો છે. જો બધા એકસાથે બચત કરવા માંડે તો
શું થાય? બધા ઓછું વાપરે એટલે કુલ માંગ ઘટે, ફેક્ટરીઓ ઓછો માલ બનાવે, લોકોને છૂટા કરે, લોકોની આવક ઘટે, અને છેવટે કદાચ આખા દેશની કુલ બચત વધવાને બદલે ઘટી જાય. જે એક વ્યક્તિ માટે સારું લાગે એ બધા ભેગા મળીને કરે તો ખરાબ પરિણામ લાવી શકે, ખાસ કરીને મંદીમાં.
અને છેલ્લે પેલું એનિમલ સ્પિરિટ્સ, આત્મવિશ્વાસનું મહત્વ. અર્થતંત્ર ખાલી આંકડા નથી, એ લોકોના ભરોસા પર ચાલે છે. જો ગ્રાહકોને અને વ્યાપારીઓને વિશ્વાસ હોય કે ભવિષ્ય સારું છે તો તેઓ ખર્ચ કરે, રોકાણ કરે અને અર્થતંત્ર ચાલે. જો ડર હોય તો બધું ઠપ થઈ જાય.
આટલી બધી ઊંડી ચર્ચા પછી જો હું તમને પૂછું કે આ પુસ્તકમાંથી કે કેઇન્સના વિચારોમાંથી તમને વ્યક્તિગત રીતે કઈ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ, કોઈ આહા મોમેન્ટ આવી?
મારા માટે સૌથી મોટી આહા મોમેન્ટ એ હતી કે અર્થતંત્રમાં લાંબા સમય સુધી બેરોજગારી રહી શકે છે અને એ કુદરતી નથી પણ માંગના અભાવે છે, અને એને સુધારવા માટે આપણે કંઈક કરી શકીએ છીએ. આ વિચાર એક આશા આપે છે કે આપણે પરિસ્થિતિના ગુલામ નથી પણ એને બદલી શકીએ છીએ, આપણે આપણી આર્થિક નિયતિ ઘડી શકીએ છીએ.
અને મારા માટે એ એનિમલ સ્પિરિટ્સ વાળો મુદ્દો, અર્થશાસ્ત્ર જેવો વિષય જે આપણને ઘણીવાર સૂકો અને તર્કબદ્ધ લાગે, એમાં માણસની લાગણીઓ, એનો આશાવાદ, એનો ડર, આ બધું આટલું મહત્વનું હોઈ શકે? એ સમજાવે છે કે બજારું કેમ આટલા અસ્થિર હોય છે અને કેમ ખાલી ગણિતના મોડેલ પૂરતા નથી. એ યાદ કરાવે છે કે અર્થતંત્ર છેવટે તો માણસોનું બનેલું છે.
તો આખી વાતનો સાર જ છે કે કેઇન્સે આપણને અર્થતંત્રને જોવાની એક નવી જ બારી ખોલી આપી. એમણે બતાવ્યું કે બજાર હંમેશા પરફેક્ટ નથી હોતું, કુલ માંગ જ ચાવી છે અને સ્થિરતા અને રોજગારી માટે સરકારની ભૂમિકા છે. એમણે મૂડીવાદને ફેંકી દેવાની વાત ન કરી, પણ એની ખામીઓ સુધારવાનો રસ્તો બતાવ્યો.
હા, એમણે એક આશા આપી કે આપણે બુદ્ધિ વાપરીને, ભેગા મળીને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ અને વધુ સારું ભવિષ્ય બનાવી શકીએ છીએ.
જો કે એક સવાલ આપણે શ્રોતાઓ માટે મૂકી જઈએ. કેઇન્સે સરકારી હસ્તક્ષેપની વાત કરી, પણ કેટલો હસ્તક્ષેપ? ક્યારે એ દખલગીરી ફાયદાને બદલે નુકસાન કરી શકે? સરકાર અને બજાર વચ્ચેનું આ સંતુલન કેવી રીતે જાળવવું? આ કદાચ આજના સમયનો મોટો પડકાર છે જેના પર સતત વિચાર કરવો જરૂરી છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.